તારીખ 1/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 422
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 913 બીજો પરિગ્રહ ચાલે છે. જ્ઞાન દશામાં તો અશાતાનો ઉદય આવતા જ્ઞાની પુરુષનો પુરુષાર્થ અને આત્મ પ્રત્યે પરિણામ વધારે ઉગ્રપણે ઉલ્લાસિત થઈને વિશેષ આત્મકલ્યાણ પ્રાપ્ત થાય, અધિક નિર્જરા થાય એ પ્રકારે પ્રવર્તે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને પણ તદનુસાર જ પરિણામ વર્તે છે. જેને તીવ્ર દેહાત્મ બુદ્ધિ છે એવા જીવને પરિણામ વધારે બગડે છે અને વધારે અશાતા ઉત્પન્ન થાય એવા નવા કર્મને એ બાંધે છે. બીજી કોઈ પ્રતિકૂળતાનો ઉદય હોય તો જીવ કોઈ ને કોઈ રીતે સમાધાન કરી લે છે. નિર્ધનતા આવે તો કોઈ મદદ કરવા વાળું નીકળે એનાથી સમાધાન કરી લઈએ, કા ભવિષ્યમાં પાછા ફરીને કમાઈ લેશું એવી આશામાં સમાધાન કરી લઈએ. બીજા કોઈ પ્રકારો જે કોઈ સ્વજન આદિના નિયોગના થાય છે એમાં પણ બીજા સંયોગના આવું બને એ બધું વિસ્મૃત કરવામાં આવે છે, કાંઈ ને કાંઈ સમાધાન મેળવી લેવામાં આવે છે. અશાતાના ઉદયમાં તો પીડાની અંદર પરિણામો એટલા લાગેલા રહે છે કે એનું સમાધાન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. એટલે વિચારવાન પુરુષોએ એ વિચાર્યું કે આનાથી તો છૂટી શકાતું નથી, વેદનાથી તો છૂટી શકાતું નથી ને એમાં કોઈ મદદ કરી શકતું નથી. પીડા થતી હોય ત્યાં સોનાની લગડીઓ લગાડી દેવામાં આવે કે ઝવેરાત થી શણગારવામાં આવે એટલે પીડા ઓછી થાય, એનો કોઈ ઉપાય નથી. ભોગવે છૂટકો થાય છે, એનાથી છૂટી શકાતું નથી એવી એક પરિસ્થિતિ ઉદયની હોય છે. ત્યારે વિચારવાન પુરુષોએ વિચાર્યું કે આનો પણ કોઈ એક ઉપાય તો શોધવો જોઈએ અને એ ઉપાય આનંદ સાથે આશ્ચર્ય થાય એવો ઉપાય શોધો કે ખરેખર તો આ પ્રસંગ જીવને વધારે આત્મશાંતિ અને આત્મશુદ્ધિનું કારણ થાય એવો છે આ પ્રસંગ. તો આ એક એમની શોધખોળે નવી જ વાત અંદરથી પ્રાપ્ત થઈ, ઉપલબ્ધ થઈ, તેથી જ્ઞાનીને અશાતાનો ભય નથી, આત્માર્થીને પણ અશાતાનો ભય નથી. જે આ તપશ્ચર્યાના પરિણામમાં અશાતા થાય છે એ જ્ઞાન દશામાં તો ઉદીર્ણા કરીને અશાતા લાવવામાં આવે છે. અશાતા નથી થતી તો અશાતાને ઉત્પન્ન કરવામાં આવે છે અને તે અશાતાની આકુળતા માટે નહીં પણ વધારે શાંતિ ઉત્પન્ન થાય એટલા માટે પ્રયોગ કરવામાં આવે છે. એ રીતે તપશ્ચર્યા બાહ્ય તપશ્ચર્યાનો પ્રકાર છે. એને એમને સમજ્યા વિના આકુળતા પરિણામે તપ કરે તો એને નિર્જરા થવાને બદલે અધિક બંધનના પરિણામ થાય. વસ્તુની યોગ્ય જે અપવાદ છે એની વાત બેલટીમાં કરી છે કે કેટલા કારણ વિશેષના યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ ઔષધ આદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા જે જ્ઞાનીઓ છે. મુનિને તો પ્રશ્ન જ નથી રહેતો, ઔષધ ગ્રહણ કરવાનો પ્રશ્ન મુનિને નથી. પછી મુનિરાજને કોઈ આહારમાં ઔષધ ભેળવી દે એ બીજી વાત થઈ ગઈ. શું ગ્રસ્ત બુદ્ધિપૂર્વક ભેળવે, ગ્રસ્ત છે બુદ્ધિપૂર્વક ભેળવે આહાર નો એવો એના માટે ઔષધ લાવ્યા નથી ને, બનાવ્યું નથી એના માટે, લાવ્યા નથી. પણ એમાં પણ ઉદ્દેશ એ છે કે મુનિરાજનું સ્વાસ્થ્ય સારું રહે તો એ સંયમને, મોક્ષ માર્ગને, બાહ્ય સંયમને સારી રીતે પાલન કરી શકે, અને એમનું સ્વાસ્થ્ય સારું હોય તો બીજા જીવોને એમના ઉપદેશનો યોગ મળે. સંક્ષેપમાં એ જીવંત મોક્ષ માર્ગ છે, એ જીવંત મોક્ષ માર્ગ અખંડપણે જીવંત મોક્ષ માર્ગ સારી સ્થિતિમાં રહે, મોક્ષ માર્ગ સદાય જીવંત રહે એ ભાવના છે. એને પાછળ દેહાત્મ બુદ્ધિની કોઈ ભાવના નથી એમ છે. પણ જ્ઞાન દશામાં, ગ્રહસ્થ દશામાં કેટલાક કારણ વિશેષના યોગે, કેટલાક કારણ વિશેષના યોગે એટલે કે જે શરીર ઉપર પોતાને મમત્વ નથી હોતું જ્ઞાનીને, એવા જે શરીર ઉપર એના પરિવાર વાળાને મમત્વ વધારે હોય છે. એટલે સ્વાસ્થ્ય બગડે જ્ઞાનીના શરીરનું, અને પરિણામ બગડે પરિવાર વાળાના કે મુમુક્ષુઓના પણ બગડે. આમ ન થાય તો સારું, આમ ન હોય તો સારું. મુમુક્ષુઓની તો એ લોભ છે કે એમનાથી કોઈ આત્મલાભ થાય, પરિવાર વાળાની વાત જુદી છે, એ તો સંસારિક મમત્વ હોય છે. આમને પારમાર્થિક મમત્વ હોય છે, બે પ્રકાર જુદા જુદા છે. પણ ઔષધ વગેરે ગ્રહણ કરવાનું દબાણ આવે છે કે આપને આ લેવું જ જોઈએ, આટલું તો તમે લો જ. કોઈ કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય, પરમાર્થે તો ગ્રહણ ત્યાગનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ, પાછા એ ગમે તે ઔષધ નહીં, ઔષધિમાં પણ ન લેવા એવા ઔષધો પણ હોય છે, એવા ઔષધને ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મમર્યાદામાં, એટલે પોતાના પરિણામમાં ભિન્ન રહીને, પોતાની આત્માની મર્યાદામાં રહીને, એનાથી લાભ છે, એનાથી મને ઠીક છે, અનુકૂળતા રહેશે એ બુદ્ધિ નથી જેની. શું એવી આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરવામાં આવે તો પણ, પરંતુ પણ ત્યાં મુખ્યપણે તો તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધિ રૂપે ઉપાસતા, એવા કાળમાં પણ પોતાના પરિણામ ઉપશમ પામે એટલે આત્મામાં સમાય એવા પ્રયત્નપૂર્વક જ એ ઔષધને, એ મુખ્ય ઔષધની એ ઉપાસના રહેતી, આ તો ગૌણપણે બાકીની ક્રિયા થાય, મુખ્યપણે તો પોતાના પુરુષાર્થમાં જ રહેતા એવી એમની અશાતાના પ્રસંગમાં પ્રવર્તના હોય છે. જ્ઞાનીની પ્રવર્તના એ પ્રકારની હોય છે એ વાત લીધી. એ એવી વાત જે મુમુક્ષુભાઈને પત્ર લખ્યો છે એના અનુસંધાનમાં, એના પ્રસંગના, વેદનાના પ્રસંગના અનુસંધાનમાં લખી છે. ત્યાર પછી આ જે પેરેગ્રાફ છે એ અધ્યાત્મનો સ્વરૂપ પ્રાપ્તિની વિધિને લગતો પેરેગ્રાફ છે. અને આખા ગ્રંથમાં આ એક પેરેગ્રાફમાં અધ્યાત્મનો વિષય વિશેષ કરીને સૂક્ષ્મ આવ્યો છે. ખોબામાં આ પત્ર લીધો હતો, ખોબામાં ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને શું વિધિ છે? વેદ જ્ઞાનને કેવી રીતે જુદો પાડવા કે ઉપયોગ લક્ષણથી જુદો પાડવો? બીજું જુદા પાડવાનું બીજું કોઈ સાધન નથી, જ્ઞાન જ સાધન છે અને જ્ઞાન સિવાય બીજું કોઈ ત્રણ કાળમાં સાધન નથી. એ વાત પૂછી ગુરુદેવશ્રીએ પરમાગમ સારના 637 બોલમાં એ વાત લીધી છે. લક્ષણ લક્ષણની ચર્ચા ઉપરના પ્રવચનો છે અને ત્રણેય કાળે આત્માને ભિન્ન પાડવાનું અને ઓળખવાનું સાધન જ્ઞાન જ છે, બીજું કોઈ નથી. એ વાત ત્યાં લીધી છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, સનાતન એટલે ત્રણેય કાળે, સ્ફુરિત એટલે એમાંથી ઉપયોગ થયા જ કરે છે. આત્મામાં જ્ઞાનોપયોગની નો ઉત્પાદ થયા જ કરે છે. એવો કોઈ સમય નથી કે જેમાં જ્ઞાનના ઉપયોગની ઉત્પત્તિ ન થઈ હોય, એવો આત્માને વિશે કોઈ સમય નથી. ત્રણેય કાળે ઉપયોગ લક્ષણથી સ્ફુરિત થતો, સ્ફુરિત થતો એ જરા શબ્દ માર્મિક વાપરો છે. ઉપયોગ થાય છે એનું ભાન નથી એમ નથી. સમયે સમયે ઉપયોગ થઈ રહ્યો છે એનું બેભાન પણ છે એમ નથી. મારો આત્મા સદાય ઉપયોગથી સ્ફુરિત થઈ રહ્યો છે એની મને સ્ફૂર્ણા થાય છે. ઉપયોગ લક્ષણથી મારા સ્વરૂપની સ્ફૂર્ણા થાય છે. સ્ફૂર્ણા થવી એટલે શું? સાવધાની આપજે નથી કે તમે સારું થયું આ ઓચિંતી વાત સ્ફૂર્ણામાં આવી, આપણે આ કામ મહત્વનું કરવાનું હતું નહીતર બાકી રહી જાત. જો આ વાતની સ્ફૂર્ણા ન થયું હોત તો આ કામ કદાચ ચુકાઈ જવાત, અને ચુકાઈ જવાત તો નુકસાન થાત. એવી પરિસ્થિતિમાં કોઈ કાર્યની સ્ફૂર્ણા આવે છે ત્યારે કેવી રીતે માણસ અનુભવ કરે છે? એવો ઉપયોગ લક્ષણ થી આત્મા સ્ફુરિત થાય છે એમ કે છે. મહત્વનો પદાર્થ એવો આત્મા, એવો મહા મહિમાવંત એવો આત્મા ઉપયોગ લક્ષણ થી સ્ફુરિત થાય છે અને ત્રણેય કાળે ઉપયોગ લક્ષણ થી સ્ફુરિત થાય છે એવો છે. એવો આત્મા દેહથી તેજસ અને કાર્મણ શરીરથી, તેજસ અને કાર્મણ શરીર છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી પણ શ્રુત જ્ઞાન દ્વારા સ્વીકારવામાં આવેલો સંયોગ છે. સર્વજ્ઞ દેવની પરંપરામાં જે શ્રુત જ્ઞાન અત્યારે પ્રવર્તમાન છે એમાં તેજસ અને કાર્મણ શરીરનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. બે છે ઇન્દ્રિય જ્ઞાન ગોચર છે પણ ત્રણેય દેહ છે, તેજસના પરમાણુ, કાર્મણના પરમાણુ અને ઔદારિક પરમાણુ, એ બધાને દેહ, કર્મનો કર્મ દેહ અને નો કર્મનો દેહ ગણવામાં આવે છે સંયોગ માત્ર. તેનાથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને જ્યાં ઉપયોગ લક્ષણથી નિજ સ્વરૂપની સ્ફૂર્ણા થઈ ત્યાં સંયોગમાં રહેલા પૂતગળોથી ભિન્નપણે અનુભવ કરવો, અવલોકન કરવું એટલે અનુભવ કરવો, એવો એક દ્રષ્ટિકોણ સાધ્ય થાય છે. આ એક મહત્વનો વિષય છે. કોઈ પણ કાર્યમાં કયા દ્રષ્ટિકોણથી તમે કામ કરો છો તેના ઉપર એ કાર્યનું મહત્વ આધારિત છે. શું કાર્ય તો કાર્ય છે, પણ તમારો દ્રષ્ટિકોણ શું છે, આ મુખ્ય વાત છે. ડોક્ટર ઓપરેશન કરે છે અને દર્દી મરી જાય છે. ચાલુ ઓપરેશને દર્દી મરી જાય છે, લોહી લુહાણ હાલતમાં હોય. શું દ્રષ્ટિકોણ છે ત્યાં? દર્દીને જીવાડવાના દ્રષ્ટિકોણથી છરી ચલાવવામાં આવે છે. એના ઉપર ખૂનનો આરોપ લગાવી શકાતો નથી કે એને સજા કરાવવામાં આવતી નથી. આ તો બને છે કે નહીં? ક્રિયા તો ક્રિયા છે, શરીર ચલાવવાની ક્રિયા તો ક્રિયા છે, પણ દ્રષ્ટિકોણ શું છે આની અંદર? મારવાનો દ્રષ્ટિકોણ નથી, પણ બચાવવાનો દ્રષ્ટિકોણ છે. એમ દ્રષ્ટિકોણ ઉપર એ કાર્યનું મૂલ્યાંકન થાય છે કે ખરેખર કાર્ય કેવી રીતે થાય છે. એમ અહીંયા ભિન્ન અનુભવ કરવાનો એક દ્રષ્ટિકોણ સાધ્ય કરવામાં આવે છે વેદ જ્ઞાનના પ્રયોગમાં, અને એ અસ્થિથી એનો ઉપાડ છે. ઉપયોગ લક્ષણે પોતાના આત્મ સ્વરૂપની સ્ફૂર્ણા થાય છે કે હું જ્ઞાનમય તત્વ છું, હું જ્ઞાનમય સ્વરૂપે છું. એવા સ્વરૂપને જ્ઞાનમયપણે અનુભવતા દેહાદિથી ભિન્નપણે અનુભવવાનો એક દ્રષ્ટિકોણ છે, એમાં સાધ્ય કરેલો હોય છે. આ દ્રષ્ટિકોણ પૂર્વક આ પ્રયોગ ચાલે છે. એમનેમ પ્રયોગ ચાલતો નથી. આ ઉપવાસ આદિ વિધિના તો બીજા કરે છે કે નહીં, પણ દ્રષ્ટિકોણ ક્યાં છે ત્યાં? ત્યાં દેહથી ભિન્ન આત્માને અવલોકવાનો દ્રષ્ટિકોણ હતો નથી. જેને ભેદ જ્ઞાન કરવાની રીત, ભેદ જ્ઞાન કરવાની કાર્ય પદ્ધતિ હોય એનું આ કામ છે, નહીતર બીજાને એ કામ થતું નથી. બહુ વિધિનો વિષય લીધો છે એમણે. ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી, જો લીધો વેદક ભાવ લીધો, વેદ જ્ઞાન નો પ્રયોગ વ્યાપકતા અને વેદકતા વગર એ પ્રયોગ થતો નથી. તે ચૈતન્યાત્મક સ્વભાવ, જો આત્મક સ્વભાવ એટલે શું લીધું? સંયોગ સ્વભાવ નહી, ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા છે તે નિરંતર વેદક સ્વભાવ વાળો છે. નિરંતર એટલે નિગુદમાં પણ, અજ્ઞાનીને પણ? તો કે હા, નિરંતર વેદક સ્વભાવ વાળો છે. ક્યારે એનો વેદક સ્વભાવ છે એ મટી ગયો નથી. વેદનમાં બીજાના વેદનની પહોંચ નથી. શું બીજાનું વેદન થાય, અસાતાનું વેદન થાય એ આત્મામાં સંભવિત નથી અને શક્ય પણ નથી. ઠીક, શરીરની વેદના આત્માનમાં થાય એ શક્ય જ નથી એમ કે છે. આવો વિષય છે. પછી જ્ઞાનીને વેદના ભોગવવી પડે એ વાત ક્યાં રહી? હે, લોકો એમ સમજે, મુનિરાજને પણ રોગ આવે છે પૂર્વ કર્મના પ્રારબ્ધ કર્મને હિસાબે. મુનિ દશા હોય, જ્ઞાન દશા હોય, અને મહારોગની, મોટા રોગની ઉત્પત્તિ થઈ જાય, શું તો પણ શું બીજા એમ જોવે કે આમને અસાતાનો ને પાપનો ઉદય આવ્યો. ખરેખર એ ઉદયને એ પોતાનું માનતા નથી, અનુભવતા નથી, પોતાનો એમ અનુભવતા નથી, માટે બીજાનો આરોપ ત્યાં લાગુ પડતો નથી. પાપનો ઉદય કે પુણ્યનો ઉદય જ્ઞાનીને લાગુ પડતો નથી, કેમ કે ઉદયથી ભિન્ન પડ્યા છે. જે ઉદયથી ભિન્ન પડ્યા છે એને એનો ઉદય છે એ વાત એના અનુભવ બહારની વાત છે, માટે એ વાત એમને લાગુ પડતી નથી. તો પછી દીક્ષાલયને પાપનો ઉદય ગણવો પડે. કોઈ રાજાને પુણ્યનો ઉદય છે, રાજપાટ છોડે ત્યારે પાપનો ઉદય થયો એને? ઉદય શબ્દ વાપરવો હોય તો એમને આત્માની પવિત્રતાનો ઉદય છે. શેનો ઉદય છે? ઉદય શબ્દનો જ આગ્રહ હોય વાપરવાનો કે એમને તો પછી ઉદય શું ગણવો? તો કે છે ઉદય અંદરમાં જે પૂર્ણ પવિત્રતા ભરી છે, આત્મા પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ પવિત્ર છે, એ પવિત્રતા પ્રગટ થવાનો ઉદય છે એમના પરિણામમાં. બીજો કઈ ઉદય નથી. એમ કે કસાય ની તીવ્રતા પાપ નો ઉદય છે, કસાય ની મંદતા પુણ્ય નો ઉદય છે. એટલે એમાં આકુરતા ની તીવ્રતા મંદતા થાય છે. આ તો કહે છે કે પવિત્રતા નો ઉદય છે, આત્માને પવિત્રતા નો ઉદય છે. એટલે જ્ઞાની ને ઉદય વાળા ગણવામાં ન જોઈએ, ઉદય વાળા જાણવા ન જોઈએ, સમજવા ન જોઈએ. તે ચૈતન્યાત્મક આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી જ્ઞાન વેદન એ નિરંતર વેદા એવો એનો સ્વભાવ હોવાથી, જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન નિરંતર ચાલતું હોવાથી, ક્યારે પણ બંધ નહીં રહેતું હોવાથી, અને એ વેદન જ્ઞાનીને આવિર્ભૂત થયેલું હોવાથી, અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. કોઈ પણ આત્મા જ્યાં સુધી અબંધ પરિણામને પ્રાપ્ત ન થાય, એટલે રાગ અને પર સાથે દેહ સાથે એકત્વ ભાવે પરિણમે છે, ત્યાં સુધી એ વેદન અધ્યાસિત થઈને સાતા અસાતાપણે વેદવામાં આવે છે. વેદાય છે જ્ઞાન વેદન, અને મિથ્યા અનુભવ કરે છે કે હું અસાતાને વેદું છું, અને એ પીડામાંથી એ બહાર નીકળી શકતો નથી, એકાકાર થઈ જાય. આવેદન તો જ્ઞાન સામાન્યમાં છે, કેમ કે ત્યાં તો થવી થઈ શકતું જ નથી. પણ અધ્યાસ સર્પનો અધ્યાસ છે એ ભયને ઉત્પન્ન કરે છે, દોડે સર્પ થતી નથી, એ ભય ખોટો છે એનો. એમનું આ દુઃખ છે એ કલ્પનાથી ઉત્પન્ન થયેલું દુઃખ છે. ગુરુદેવ શ્રી બહુ સમર્થ દ્રષ્ટાંત આપતા હતા કે નરકયોની માં અથવા નારકીના જીવોને નારકીના સંયોગોનું દુઃખ નથી, નારકીની અસાતાનું દુઃખ નથી, પણ આ બધું મને છે એનું દુઃખ છે એનું. જ્ઞાનીને તો ત્યાં, અથવા ત્યાં જેને જ્ઞાન થાય છે, કોઈ જ્ઞાની ત્યાં જાય છે પૂર્વકર્મને કારણે, પેલા આયુષ બાંધી લીધું હોય તો, અથવા કોઈ નવા જ્ઞાની ત્યાં ઉત્પન્ન થાય છે, એને ત્યાં એ સાતાનું દુઃખ વેદાતું નથી, એને તો અંતર સુખરસ ઘટાગતિ એમ કીધું છે, કેમ કે એ મુખ્ય પરિણતિ છે. અસાતાની પીડા ઉત્પન્ન થાય શરીરમાં ને અસાતા ન વેદાય એનો આ ઉપાય છે એમ કે છે. શું ભલે અસાતાની પીડા ઉત્પન્ન થાય તો પણ મને એ અસાતાનું દુઃખ છે એવો અનુભવ થતો નથી. અસાતા જણાય છે ખરી? હું અસાતા જણાય છે ખરી, પણ એનું દુઃખ નથી થતું. આ એક વિચારણીય પ્રશ્ન છે. અસાતા અસાતા પણ એનું બરાબર હોય છે, અને એ જણાય છે કે આ અસાતા મંદ છે અથવા અસાતા તીવ્ર છે, જણાય છે ખરું, પણ એનું દુઃખનો, એના દુઃખનો અનુભવ નથી થતો, એનાથી દુઃખ એવો અનુભવ નથી થતો, મને થાય છે એવો અનુભવ નથી થતો, જાણનાર હું એનાથી ભિન્ન છું એમ અનુભવ થાય છે. એ અસાતાથી જાણનારની સત્તામાં અસાતા નથી. અસાતાની સત્તામાં જ્ઞાન તત્વ નથી, જાણનાર ભાવ નથી, દ્રવ તો નથી પણ ભાવે નથી. અમે એક્સિડન્ટ વખતે એ વિશે લીધો હતો, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં આખી રાત. હું અસાતાની સત્તામાં ચૈતન્ય નથી અને ચૈતન્યની સત્તામાં અસાતા નથી. દેહાદિથી ભિન્ન અસાતાની સત્તાથી ભિન્ન એકલો ચૈતન્ય, ચૈતન્ય 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 પણ આખો પ્રવાહ એનો ચાલે છે. બીજું કઈ આત્મા એ સિવાય આત્મામાં કઈ છે? શું કહે છે કે તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ હોવાથી ભિન્ન વેદન ને ગ્રહણ ન કરે, ભિન્ન વેદન ને સંપ્રાપ્ત ન થાય. એ ભિન્ન વેદન કહો કે અબંધ દશાની સંપ્રાપ્તિ કહો કે ભિન્ન વેદન ની સંપ્રાપ્તિ કહો, ત્યાં સુધી સાતા અસાતાનું એક કરીને દુઃખનો અનુભવ વિદ્યા વિના રહેશે નહીં. એ દુઃખી થશે, નહીતર સુખી થશે. આત્માના વેદનમાં ભિન્ન વેદનમાં સુખ થશે અને દેહાદિના અભિન્ન અસાતાના વેદનમાં દુઃખ થશે. આ સુખ દુઃખની ઉત્પત્તિનું મૂળ કારણ આ છે, રૂટ કોઝ જેને કહેવામાં આવે. દુઃખ નામનો રોગ છે એ ક્યાંથી ઉત્પન્ન થયો? અસાતામાંથી તો કે ખોટી વાત છે. એ દેહ સાથે અભિન્નતા કરી એમાંથી ઉત્પન્ન થયો છે. વેદનાને કારણે દુઃખની ઉત્પત્તિ છે નહીં. બીજા સંયોગો તો એથી બધા દૂર છે. શરીરની વેદનાથી બીજી પ્રતિકૂળતાઓ તો દૂર છે, પણ વેદના એક એવી છે કે જેનાથી છૂટવું મુશ્કેલ છે સંસારી પ્રાણીને. કહે છે કે એ વખતે પણ સુખનો અનુભવ થઈ શકે છે, બરાબર સુખનો અનુભવ થઈ શકે છે, ચોખ્ખો સુખનો અનુભવ થઈ શકે છે. અને ભિન્ન રહીને વેદનાને માત્ર જાણે, પરજ્ઞેય તરીકે જાણે, શરીરની અસાતા પર્યાય તરીકે પરજ્ઞેય તરીકે જાણે, એમ બરાબર અનુભવ થઈ શકે છે. એનું કારણ છે કે ત્યાર તો ઘણી પ્રક્રિયા તમારા ઉપર ચાલતી હતી. એક તો આ એક્સિડન્ટનો તો કેટલીક તો અસર પહોંચે, અબુદ્ધિપૂર્વકની તો પહોંચે, થોડી બુદ્ધિપૂર્વકની પહોંચે. એ સિવાય ઘેનના બહુ ભારે ઇન્જેક્શન દેવામાં આવતા હતા. સોય અડાડે ત્યાં આઉટ થઈ જાય જાગૃતિમાંથી, સીધો નિંદ્રામાં આવે. એમની સ્થિતિ એવી હતી કે એમને કોઈ ઇન્જેક્શન લાગુ નહોતા પડતા. ફુલેરામાં પણ આપેલું, ત્યાં જયપુરમાં પણ આપ્યું હતું, અને પેલા બાટલા ચડાવ્યા એમાંય મિક્સ કર્યું હતું, લાગુ જ નહોતું પડતું. અને એક ન્યાય એમના માટે સારી વાત હતી. શું બરાબર થોડીક સુરતી હતી કે વાત સાંભળી શકે, એ સાંભળીને એનું એક્શન આવતું હતું, પ્રસંગચિત્ત થી સાંભળતા હતા. એટલું રિએક્શન હતું સાંભળવાનું, એટલું સારું હતું. ભલે ગેમ ન ચડી તો કાંઈ નહીં. શું એટલે સ્મૃતિ નો રે સ્વભાવ છે કે એ વખતે તો પછી તો થોડો પુરુષાર્થ જોઈએ. પણ પછી શું થયું, બીજા જ દિવસથી ટ્રીટમેન્ટ લાગુ પડી, તબિયત ઠીક થઈ, તો બીજા દિવસથી લોકો એટલા મળવા આવતા કે મારી સાથે વાત કરવાનો સમય ઘટી ગયો. એને પ્રતિકૂળતા ગણવી કે અનુકૂળતા ગણવી? એક્સિડન્ટ થયો ત્યારે રાતના સાંજના 7 વાગ્યાથી કરોડિયાના 4 વાગ્યા સુધી 9 કલાક એક ધારો સંગર્યો, અને જ્યાં તબિયત સારી થઈ એટલે 5-10 મિનિટે વાત કરવાનો ટાઈમ નો રહ્યો. એટલા માણસો આવે એની સાથે જોડાઈ જાય, વાત કરતા હોય તો તૂટી જાય, હું બેઠો હોઉં તો પછી ઓલા આવતા હોય એની સાથે જોડાઈ જાય. શું તે વિચારાવે કે આપણને પ્રતિકૂળતા થઈ કે અનુકૂળતા થઈ, આમાં ગણવું શું? આનું હિસાબ કેવો મૂકવો, કઈ રીતે મૂકવો? હવે આના કરતો તો કાલ સારું હતું, કોઈને આવા જ નતા દેતા ત્યાં. મને એકલા વોર્ડમાં એક જણને જ આવવા દીધું હતું, એક જણ આવો, તમારું નામ લે છે માત્ર તમે આવો. હવે 50 જણા બહાર ઉભાતા, કોઈને અંદર નતા આવવા દેતા. પછી પ્રતિકૂળતા એ શરૂ થઈ, પછી ભૂલી જ જાય ને, પછી ક્યાંથી યાદ રહે? બીજેપી એ ભૂલી ગયા હતા, અત્યારે હું યાદ રહે? પછી તરત જ ભૂલી ગયા હતા બધું. એવું છે કે એ વખતનું જે મૂલ્ય છે, એ વખતની વિચારધારા સારી એવી ચાલી હોય, વિચારધારા બહુ નહોતી ચાલતી. જ્ઞાનના ઇન્જેક્શન ને એક્સિડન્ટનો જે પ્રકાર હતો પરિણામ ઉપર, એ વિચાર દશા બહુ વિચારી શકવાની પરિસ્થિતિ નહોતી, પણ એ સાંભળતા હતા એનું રિએક્શન સારું હતું, એટલું જ હતું. તો એ વખતે વિચાર દશા વિશેષ હોય તો વિસ્મૃત ન થાય, તો એ વખતે થોડો પુરુષાર્થ વધારે ચાલે, નહીં ધારેલું કામ થઈ જાય કોઈ વાર તો. એ બધા એવા અનુકૂળતાના પ્રસંગ છે, કહેવાતા પ્રતિકૂળતાના પ્રસંગ એ એવા અનુકૂળતાના પ્રસંગ છે કે કોઈ વાર નહીં ધારેલું કામ થઈ જાય. વેદના સમીર જાતની તૈયારી ને યોગ્યતા હોવી, એવું છે કે આત્મા ગમે ત્યારે તૈયાર થાય ને પછી એને વાર નથી. શક્તિ, અનંત શક્તિ નો મોટો એટમ બોમ્બ છે અંદર માં, બહુ શક્તિ ભરી છે, એટલી બધી બે સુમાર શક્તિ ભરી છે. એક વખત તૈયાર થાય ને તો પછી એને વાર નથી, મૂળ તૈયાર થતો નથી ત્યાં જ બધું અટક્યું છે. એને પોતાને તૈયાર થવાની જરૂર છે કે કરે છૂટકો છે, કર્યા વગર રહેવું નથી ને કરે છૂટકો છે, પછી બધું સુગમ સરળ થઈ પડે છે, નહીં તો કઠણ છે. એમ નિશ્ચય કરીને, એવું વિચારીને, એવો નિર્ણય કરીને શું આ બધું વિચારમાં લઈ લેવું કે જ્યાં સુધી આત્મા પોતાના જ્ઞાન વેદનમાં વેદ્ય વેદક ભાવે પોતાને નહીં વેદે, ત્યાં સુધી એને અસાતાની વેદનામાંથી કોઈ છોડાવનાર નથી, દેહની પીડામાંથી કોઈ છોડાવનાર નથી. આ એક જ ચીજ છે એને છોડવા માટે, આ એક જ દવા છે એની, એક જ ઔષધિ છે. આવો નિર્ણય કરીને, હવે કોને અસાતાની પીડા જોઈ છે? કયો થોડી કે જાજી પીડા કોઈને જોઈએ છે? કે કોઈ જીવ સંમત કરે નહીં, કોઈ ભોગે સંમત કરે નહીં. પછી છે એની એક દવા છે આખા જગતમાં, આ એક જ એની ઔષધિ છે, બીજી કોઈ ઔષધિ નથી. પછી ગમે તે પીડા અમે વિજય મેળવી લઈએ, હાથમી નારકીની પીડાને ઉલ્લંઘન કરીને નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રાપ્ત કરે, એથી આગળ તો કોઈ પીડા છે જ નહીં. એવો નિશ્ચય કરી હવે પ્રયોગ કરવો, એમ કે છે આમાં પહેલો આ નિર્ણય કરવો, પછી નિશ્ચય કરીને જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે અસાતા અસાતાનો સંબંધ કરે છે. સાતા ને અસાતા એ દેહની પર્યાય છે, અને આ જીવ એનો અશુભ પરિણામ વડે સંબંધ કરે છે. મંદ કષાયથી સંબંધ કરે તો શુભ કહેવાય, અને તીવ્ર કષાયથી સંબંધ કરે તો અશુભ કહેવાય. સાતાના કાળમાં મંદ કષાયથી સંબંધ કરે છે, અસાતાના કાળમાં તીવ્ર કષાયથી સંબંધ કરે છે. જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે. સંબંધ કરનાર તો પરિણામ છે, સાતા અસાતા આત્મામાં આવતી નથી, તો શરીરની પર્યાય છે. એ પરમાણુની પર્યાય પરમાણુમાં હોય છે. જીવ જે શુભાશુભ પરિણામ કરે છે એનાથી એની સાથે એ સંબંધ જોડે છે. તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને શું કહે છે, ત્યાંથી કાપો. સાતા અસાતાને ન અડવું હોય તો એને, એનો સંપર્ક કરનાર જે રાગા જે પરિણામ છે, રાગથી ભિન્ન થઈ જાવ. જ્ઞાનમાં રાગ નથી અને રાગમાં જ્ઞાન નથી, બસ આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. બરાબર ઉપયોગ લક્ષણથી વેદનને પકડીને ભિન્ન પડવું જોઈએ. શું શ્રીકૃષ્ણના પ્રત્યે ઉદાસીન થઈને ગૌણ કરીને, શું શુભાશુભ પરિણામને ગૌણ કરીને, એનાથી ઉપેક્ષિત થઈને જોવામાં જરા વધારે સૂક્ષ્મતાથી વિચારીએ તો, કે જીવના પરિણામમાં જ્ઞાન ને જ્ઞાન વેદન છે, જીવના પરિણામમાં રાગ પણ છે. એ ચારિત્ર ગુણની પર્યાય છે, એ જ્ઞાન ગુણની પર્યાય છે. આ બે ધારાવાહીપણે બે ધારા ચાલે છે પરિણામની. આ પરિણામ ધારામાં ઉલટો પ્રયોગ જે ચાલે છે એ રાગની અપેક્ષા વૃત્તિએ જ્ઞાનની જ્ઞાન વેદનની ઉપેક્ષા વૃત્તિથી ઉલટો પ્રયોગ ચાલી રહ્યો છે. અવલોકન કરીને નક્કી કરવું. શું આ વિચાર છે કયો? નક્કી કરવું અવલોકન કરીને. શું એટલે સુવિધિમાં એ વાત અમુક જગ્યાએ લીધી છે કે આ વાત અવલોકનથી નિર્ણય કરવો, આ વાત અવલોકનથી સમજવી, આ વાત અવલોકનથી સમજવી. વિચારથી નહીં, શું વિચારથી તો ખ્યાલમાં આવી જશે તરત જ કે જ્ઞાન ઉપયોગ રૂપે પરિણમે છે, જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન શક્તિ છે, ચારિત્ર શક્તિ છે, એ રાગાદીપણે ધારાવાહી સંસારી જીવને બે ધારા તો ચાલુ જ છે. હવે આ જીવ રાગની અપેક્ષામાં એવો પડેલો છે કે એને જ્ઞાનની ઉપેક્ષા, જ્ઞાન વેદનની સરાસર ઉપેક્ષા વર્તે છે. કેવી? પૂરેપૂરી ઉપેક્ષા વર્તે છે. હવે એમ કહે છે કે પૂરેપૂરો રાગથી ઉપેક્ષિત થઈને જે જ્ઞાન વેદન છે એ તો નિર્વિકલ્પ જ્ઞાન વેદના છે. ઠીક, એ નિર્વિકલ્પ જ્ઞાન વેદના છે. રાગની અપેક્ષા છોડીને જો વેદવામાં આવે તો શાંતિના ફુવારા છૂટે એવું છે, આનંદના એમાંથી ફુવારા છૂટે એવું છે. ગુરુદેવનું વચનામૃત છે પરમાગમ સારમાં. આપણે કોઈ વાર લીધો છે એનો આધાર. જે જ્ઞાકાર જ્ઞાન છે ને ત્યાંથી વિકલ્પ નો ઉદ્ભવ થાય છે, પણ જે જ્ઞાન સામાન્ય છે, જ્ઞાન વેદના રૂપ જે જ્ઞાન છે, ત્યાં વિકલ્પ ને ઉત્પન્ન થવાનો અવકાશ નથી. અવકાશ છે એ સાકાર જ્ઞાનમાં છે, જે આકૃતિ ઉત્પન્ન થાય છે ત્યાંથી. અહીંયા કહે છે કે વિકલ્પ વિનાની જે જ્ઞાનની વેદના, તેનું અંતરલક્ષ કરવું, કેમ કે એ અંતરંગ છે, પરિણામનું એ અંતરંગ છે. જે જ્ઞાનાકાર છે એ પરિણામનું જ્ઞાનનું બહિરંગ છે, અને આ જ્ઞાનનું અંતરંગ છે. તેનું અંતરલક્ષ કરવું, લક્ષ કરવું એમ ન લીધું, શું તેનું અંતરલક્ષ કરવું એટલે શું છે કે જે જ્ઞાન વિશેષમાં જ્ઞાકાર થતો હતો ને એ જ જ્ઞાન વિશેષ આ બાજુ આવ્યું, પોતા ઉપર ને પોતા ઉપર આવ્યું, જ્ઞાન સામાન્ય ઉપર આવ્યું, તો જ આવિર્ભાવ થાય ને. નહીં તો આવિર્ભાવ કેવી રીતે થાય? શું પીડ્યું પીડ્યું તો કઈ થાય નહીં. એનું અંતરલક્ષ કરવું, તેનું નામ ભાવ શ્રુતનું લક્ષ છે. એ લક્ષને ભાવશ્રુત નું લક્ષ કહ્યું છે. ઠીક, ઠીક છે. જ્ઞાકારમાં અને જ્ઞાન સામાન્યમાં ફેર છે, એ જ્ઞાન વિશેષ છે. બાકી જ્ઞાનાકાર કહો કે જ્ઞાન સામાન્ય કહો કે જ્ઞાન વેદના કહો, એ શબ્દ જુદા જુદા છે, એક જ ભાવનું નામ છે આ બધું. શું એટલે જ્ઞાન વેદના શબ્દ વાપરો છે? એ જ્ઞાન વેદનની વાત છે. વેદના એટલે ચાલતી ક્રિયા પરિણામને સૂચના કરે છે ગુરુદેવ કે આપણે ચાલતો વિષય હતો. અહીંયા આપણે આ રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ છે. શું કે રાગની અપેક્ષા છોડીને અહીંયા કીધું શુભાશુભ ધારાથી ઉદાસીન થઈને, એ જે વાત કરી કૃપાળુદેવે એ વાત અહીંયા કરે છે ગુરુદેવ. હવે આ બધા જ્ઞાનીઓ એક જ વાત કરે છે એમ કેવું છે? શું રાગની અપેક્ષા છોડીને? ઉપેક્ષિત થાય છે, દુર્લક્ષ કરે છે. આમાં શું છે, તમે બે વ્યક્તિ છો, હું તમારી વાત સાંભળું છું ત્યારે આમનું દુર્લક્ષ કરું છું. તમારી બાજુમાં જ ભાઈ બેઠા છે બીજું ભાઈ, પણ તમે મને પ્રશ્ન પૂછો, તમારા પ્રશ્નો ઉપર મારું લક્ષ ગયું એટલે એમના ઉપર દુર્લક્ષ થયું કે નહીં? એમ રાગ સાથે જ છે, જોડે જોડે જ પરિણમે છે. જ્ઞાન અને રાગ એક સાથે એક પર્યાયમાં પરિણમે છે. હવે જયારે જીવનું રાગ ઉપર લક્ષ છે ને, ત્યારે જ્ઞાન નું દુર્લક્ષ છે. જ્ઞાન ઉપર લક્ષ જાય છે ત્યારે રાગ નું દુર્લક્ષ થાય છે. બે બે ઉપર લક્ષ રાખવું હોય તો એમ નથી. પરિસ્થિતિ એવી છે કે એક ઉપર લક્ષ રહે, હવે કર પસંદગી તું કોના ઉપર લક્ષ કરવા રાખવા જેવું છે. તું કહે છે કે રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતા, હવે જ્ઞાન શબ્દ ને લીધો, સ્વનું લક્ષ કરતા, કેમ કે પોતે છે, વેદનમાં બીજો કોણ આવે, પોતે જ છે. સ્વનું લક્ષ કરતા ભાવશ્રુત ખીલે છે, આવિર્ભાવ થવા માંડે છે, તારતમ્ય વિશેષ થાય છે સ્વસંવેદનની. એ સ્વસંવેદન કેવળ જ્ઞાનમાં હોય છે, તારતમ્યતા અનંત ગુણી છે, ત્યાં એટલો જ ફેર છે, બાકી જાત એ જ છે. શું તે ભાવશ્રુત ખીલે છે અને તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. ગુરુદેવે વાત નાખી છે ત્યાં, આ ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. આ પહેલું પહેલું ક્યાંથી પસંદ કરીને, ક્યાંથી પસંદ કર્યું છે ખ્યાલ નથી, પણ ક્યાંથી પસંદ કરીને નાખ્યું તું આમાં, અધ્યાત્મ પરાગમાં નાખ્યું હતું, અધ્યાત્મ પરાગમાં નાખ્યું હતું. ગુરુદેવના હાથમાં અધ્યાત્મ પરાગ આવ્યું હતું. આ તો ગુરુદેવના સ્વર્ગવાસ પછી આ સંકલન તો થયું છે. અધ્યાત્મ પરાગ વખતે આ વાંચ્યો, બહુ પ્રસન્ન થયા હતા. ભારે પકડ્યું છે કે વિષય પોતે વાંચીને પોતાના વચનામૃત ઉપર પોતે પ્રસન્ન થયા હતા. ઠીક, એ સરસ, બહુ સારું વચનામૃત આવી ગયું છે અમારે. આત્મામાંથી કાઢેલી વાત છે ને, પોતે આત્મામાંથી કાઢેલી વાત છે. વિચાર છે, તર્કણા છે, એક દિશાનો ફેર છે. મોટો વાત તો મોટો ફેર તો દિશાનો છે કે વિચાર પરલક્ષી જ્ઞાનમાં થઈ શકે છે, અવલોકનમાં એને દિશા બદલવી પડે છે, પોતાના ઉપર આવવું પડે છે કે મારામાં શું ચાલે છે, મને શું અનુભવ થાય છે. અવલોકન વિચાર ઉપરાંત એક જેમાં અનુભવને સાથે ભેળવવામાં આવે છે એવી જ્ઞાનની પ્રક્રિયા છે. શું વિચારમાં અનુભવનો વિષય બાદ રહી જાય છે, જ્યારે અવલોકનમાં અનુભવની પદ્ધતિ શરૂ થાય છે. અવલોકન પદ્ધતિમાં એટલે આ આત્મજ્ઞાન અનુભવરૂપ જ્ઞાન હોવાથી વિચારરૂપ જ્ઞાન નથી. આત્મજ્ઞાન આત્માના અનુભવને આત્મજ્ઞાન કહ્યું છે, આત્માના વિચારને આત્મજ્ઞાન નથી કહ્યું. તે અનુભવ જ્ઞાન હોવાથી તે અનુભવ પદ્ધતિથી સાધ્ય છે, વિચાર પદ્ધતિથી સાધ્ય જ નથી. વિચાર પદ્ધતિ ટૂંકી પડે છે અને ઓછી પડે છે, એની પહોંચ નથી ત્યાં અનુભવ સુધી. અજ્ઞાની ને અનુભવ નથી, પણ આ જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે અને એને અનુભવ નથી એમ કહેવું હવે વ્યાજબી નથી. 17-18 ગાથા વાંચ્યા પછી શું હવે એ વાત છોડી દેવા જેવી છે? અત્યાર સુધી ભલે એ પકડ્યું, 17-18 ગાથા વાંચ્યા પછી તો એ વાત જ છોડી દેવા જેવી છે. કેમ કે એમાં તો આચાર્ય મહારાજ નું ફરમાન છે, એ તો ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ નું એ ફરમાન છે કે આવા ગોપાલ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. એટલે એ વાત છોડી દેવા જેવી છે કે અજ્ઞાની ને અનુભવ નથી, અનુભવ અજ્ઞાની ને છે. અનુભવ પડકાર કર્યો છે ત્યાં કે અજ્ઞાની નો અનુભવ છે, એનું લક્ષ નથી ત્યાં. બસ અહીંયા પણ નિરંતર વેદક સ્વભાવ વાળો લીધો છે ને, બીજી લીટીમાં લીધું છે. તે ચૈતન્યાત્મક આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો છે. કોના વેદક સ્વભાવ વાળો છે? કે જ્ઞાન જેનું વેદન છે એના વેદક સ્વભાવ વાળો છે. વેદ્ય વેદક અભેદ ભાવે છે. આ બે કારક તો અહીંયા નીકળે છે 6 કારક માંથી. વેદક પણ જ્ઞાન નો પર્યાય, વેદન કરનારો પણ જ્ઞાન નો પર્યાય, અને વેદાવામાં આવતો ભાવ પણ જ્ઞાન નો જ પર્યાય છે. બે કારક તો અહીંયા નીકળે છે. ત્રીજું વચ્ચે સાધન નો હોવાથી પોતે સાધન થઈ જાય છે. ચોથો કોઈનો આધાર નહીં હોવાથી એ જ પોતે આધાર થઈ જાય છે. પછી કોઈ બીજાને વેદન દે છે અને બીજો કોઈ લે છે. એ 6 કારક આવી ગયા. એમાં ભ્રાંતિ છે ને અધ્યાસ છે. શરીરની અસાતાનું વેદન છે એ જીવનો અત્યાસ છે, નિતાંત ભ્રમ છે. વાતમાં કઈ માલ નથી. વિષય તો આનંદ આવે એવો એ છે કે આવું મારામાં છે, મને તો હજી ખબર નથી. જેમ કોઈ એમ ગરીબ માણસને એમ મારા ઘરમાં લખલૂટ લક્ષ્મી પડી છે એને કેટલો આનંદ થાય, આ એના જેવી વાત છે. મૂંઝાય નિર્વિકલ્પ દશા કેવી રીતે કરવી, નિર્વિકલ્પ દશા કેવી રીતે થાય. અરે નિર્વિકલ્પ વેદન તારામાં સતત ધારાવાહી ચાલે છે. કરવી કરવી નો ક્યાં પ્રશ્ન છે? છે જ. ફક્ત તારું લક્ષ ફેરવ, તારું તારી રાતને રાગની અપેક્ષા છે તેની ઉપેક્ષા કરીને તારા વેદનની અપેક્ષામાં આવ. બસ આ એક પ્રયોગ કરવા જેવો છે. આ પરિણામના પ્રયોગમાં આવતા સુગમ અને સરળ પણે કાર્ય સિદ્ધિ થાય છે. કોઈ વિટમણા ત્યાં નથી. ત્યાંથી બુદ્ધિ વિટમણા દૂર જ રહીએ છે. આની નજીક કોઈ વિટમણા આવી શકતી નથી. આ કાર્ય નજીક બરાબર બહુ રાખીને અંદર વાતાવરણ બધું ફરી જાય પ્રયોગમાં આવે એટલે શું અંદરનું વાતાવરણ જ ફરી જાય આખું. જાણે બીજી દુનિયામાં પ્રવેશ થઈ ગયો એ તો એવું છે. પણ પોતાનો લાભ સમજીને લાગી પડવું જોઈએ, લાગી પડવું જોઈએ. જેમ કોઈ માણસ હાથ ધોઈને કોઈની પાછળ લાગી જાય છે એમ લાગી પડવું જોઈએ. ઓ મારા 4 ગતિના ભ્રમણના છુટકારાની વાત છે, આવી સરસ ને સહેલી વાત છે ને. કોઈ સાધન વગર મારામાં જ હું કરી શકું, કોઈની જરૂર વગર મારામાં હું કરી શકું, બહુ સરસ વાત છે. ભલે શુદ્ધ ઉપયોગ ને અનુભવ સમજે ચાલો, પણ એનું મૂળિયું તો ગોતવું છે કે નહી? એ તો એક રિઝલ્ટેડ એક પરિણામ આવેલી પરિસ્થિતિ છે. પણ કયા કારણથી તે કાર્ય થયું એ તો શોધવું જોઈએ કે નહીં? એ કારણ ને કાર્ય આ તો એક સૌભાગ્ય છે કે જ્ઞાનીઓએ ખુલ્લું મૂકી દીધું છે બધું. શું પોતાનું પેટ ખુલ્લું મૂકી દીધું છે. હનુમાનજી છાતી ચીરીને દેખાડે ને રામને, એમાં છાતી ચીરીને રામ દેખાડે છે, પાપમાં રામ દેખાડે છે. સીધી વાત એ છે. અધ્યાત્મમાં એ લોકો એમ જ ઉતારે છે કે હનુમાન રૂપી સાધક છે એ પોતાના હૃદયમાં રામને બિરાજમાન કર્યા છે, દેખાડે છે. હૃદય કે શ્રદ્ધા જ્ઞાન કયો એક જ વાત છે. વસ્તુ સ્થિતિ છે, આ તો અનિવાર્ય વસ્તુ સ્થિતિ છે. એક ખેંચાણ સુખ બુદ્ધિ એ કલ્પના એ ઊંધા નિર્ણયથી, બારમાં સુખનો રાગમાં અને રાગના વિષયમાં સુખનો નિશ્ચય છે એ ગમે તેમ કરીને એ નિશ્ચય બદલવો જોઈએ. ગમે તેમ કરીને એટલે સ્વતસૂતનો થી સમજણ કરીને, અનુભવાંશે પ્રયોગ કરીને એ નિશ્ચય બદલવો જોઈએ. એક વાર નિશ્ચય બદલાય એટલે એની દુનિયા આખી બદલાઈ ગઈ. કેમ કે એ નિશ્ચય બદલવાની સાથે સાથે આ આખા જગતની કિંમત ઉડી જશે. જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય. આખું જગત મને ઇષ્ટ નથી, મને મારો આત્મા જ ઇષ્ટ છે અને મારા આત્માથી કોઈ આગળની વાત નથી. સૌથી પહેલો મારો આત્મા, પછી બીજા બધા, આખું જગત પછી પછી વારો આવે છે. એ જે મૂલ્યાંકન બદલાઈ જાય છે એટલે વજન આખું ઓછું થઈ જાય છે. એક જ બાજુ વજન બધું જાય છે, બીજી બધું વજન છૂટી જાય છે. પછી અવરોધ શેનો, પછી શેનો અવરોધ? અવરોધ તો બીજી બાજુના વજનને લઈને પોતાના જ પરિણામનો હતો અને પોતાના જ અભિપ્રાયનો અવરોધ હતો. એ અવરોધ ખલાસ થઈ ગયો, પછી કોઈ રોકાણ થવાનું કારણ નથી રહેતું. પછી તો ખેંચાણ આવે, ઉદય થી બીજે જાય તો પણ છટકીને આ બાજુ આવે, છટકી છટકીને આ બાજુ આવે. ઘરે હું આવો ત્રણ લોકનો નાથ સિદ્ધ સમાન સદાપદ મેરો, આ મારી પરિસ્થિતિ છે ને, હું તો આવો જ છું ને. અને પોતે મહા પૂર્ણ પવિત્રતાનો પિંડ, જે જ્ઞાનની પર્યાય માં પોતાનું પૂર્ણ પવિત્ર સિદ્ધ પદ નું દર્શન થાય, એ જ જ્ઞાનની પર્યાયની જોડે મલિન રાગાંશ ચાલતો હોય, એ મલિનતા કોને પોસાય? તો કયો હે, ગંદકીથી તો રસ્તા ઉપર ચાલે તો દૂર ચાલે છે. ક્યાંય રસ્તા ઉપર ગંદકીનો ઢગલો હોય તો તરીને હાલે કે નજીકથી હાલે? એનું તરવાનું એક પ્રક્રિયા ચાલુ જ થઈ જાય, ભાવમાં તરવાની પ્રક્રિયા એની ચાલુ જ થઈ જાય, બહુ સહજ થઈ જાય. કેમ કે પોતે આટલો મહા પરિપૂર્ણ પવિત્ર છે તો પછી સાથે સાથે એની જ અવસ્થામાં હજી રાગાંશ ઉભો છે. આ વિધિ નિષેધ ચાલુ થઈ ગયો, એનો નિષેધ અને પોતાના સ્વરૂપનો વિધાયક પણ. પોતે જ ગેરવ્યવસ્થા ઉભી કરીને આખો સંસાર માંડ્યો. એક અનુભવ પ્રકાશકારે તો એવો દાખલો આપ્યો છે કે આકાશ ને ગાંસડીમાં બાંધ્યું. શું આકાશ નો ક્યાંય દસે દિશામાં જ્યાં ક્યાંય અંત આવતો નથી એની ગાંસડી બાંધી લીધી, એમાં અનંત 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 સામર્થ્ય નો ધણી એને એક સમયની રાગની પર્યાયમાં બાંધ્યો. આકાશની ગાંસડી બાંધી છે, આવી અવ્યવસ્થા કરે છે. થોડી અવ્યવસ્થા નથી કરી પણ આવડી મોટી અવ્યવસ્થા કરે છે. કેટલીક વાતો તો કેવી રીતે કરી છે જ્ઞાનીઓએ. આકાશની ગાંસડી બાંધી તો ઢુંઢારીમાં તો બહુ સરસ ભાષા એ લોકોની આવે છે. ગઠરી ગઠરી, હા તીખી છે, મીઠાશ પણ અમુક સારી છે ઢુંઢારીમાં. પરિણામ ધારા થી સંપર્ક કરે છે, સાતા સાતા રૂપ શરીર પર્યાય નો સંપર્ક કરે છે, તેનાથી ઉદાસીન થઈને એ પરિણામ ધારાથી જ શુભાશુભ પરિણામ ધારાની પરિણતિથી ઉદાસીન થઈને દેહાદી થી ભિન્ન, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને દેહાદી થી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં દેહ થી ભિન્ન છે અને પોતાના સ્વરૂપની મર્યાદામાં જ પોતે રહેલો છે. તે આત્મામાં હજી એક બીજો ફેક્ટર છે કે તે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે. શું એક સમયનો ઉત્પાદ વ્યય છે? શુભાશુભ ને શુદ્ધ અશુદ્ધ કઈ નથી જોવું હવે એમાં. એમાં શુભે નથી જોવું, અશુભે નથી જોવું અને શુદ્ધે નથી જોવું. ચલ સ્વભાવરૂપ જે પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવો. શું એક સમયની પર્યાયથી ભિન્ન થવાની વાત અહીંયા કરી છે? આજે સુગાની જે વાત કરે છે એ વાત એમણે અહીંયા 913 કરી છે. આત્યંતિક વિયોગ કરવો એટલે એનું અવલંબન અત્યંત છોડી દેવું. એક સમયની જ્ઞાનની પર્યાયનો, ઉપયોગની પર્યાયનું પણ અવલંબન છોડીને એમ કે છે. શું આત્યંતિક વિયોગ?
બહુ સારી વાત આવી છે આખા ગ્રંથમાં. હા, એક જ પત્રમાં, એક જ પેરેગ્રાફમાં આ વાત આવી છે, ક્યાંય નથી આવી. શું અહીંયા બહુ ચોખ્ખી કરીને મૂકી છે એમણે.
સ્વરૂપ પ્રાપ્તિની વિધિ છે એ સ્પષ્ટ કરી છે. ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો પણ અત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને, શું તેના તેનાથી પણ ઉન્મુખ થઈને, અત્યંત ઉન્મુખ થઈને તેનું અવલંબન છોડી દઈને એકદમ તેને સન્માર્ગ કીધો. એ સન્માર્ગ છે, સતનો માર્ગ એ છે. ત્રિકાળી સતનો માર્ગ એ છે. એ સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા, અહીંયા પ્રકાશ લીધો. આત્મામાં છે ને પ્રકાશ શક્તિ. શું કે વિશદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. શું લીધું છે ત્યાં? સ્વસંવેદન લીધું છે. ત્યાં વિશદ નો અર્થ કરવો છે પ્રત્યક્ષ. વિશદ નો અર્થ કરવો છે ત્યાં પ્રત્યક્ષ. પ્રકાશ છે એમાં પરોક્ષ પણ નથી, વેદન છે એમાં પરોક્ષ પણ નથી, અને પોતાને પોતાનું વેદન છે એમાં વચ્ચે કોઈ નિમિત્ત નહીં હોવાથી ત્યાં પરોક્ષ પણ નથી. અને આ તો કહે છે કે એ પરમ શુદ્ધ એટલે ભેળસેળ વિનાનો એકલો ચૈતન્ય સ્વભાવ એમ કહેવું છે. એ રૂપ પ્રકાશમય તે આત્મા છે, અનંત પ્રત્યક્ષતાનો પિંડ છે એમ. મય શબ્દ છે, વાળો નહી, મય છે, તન્મય છે, પ્રકાશમય છે. એ ગુરુદેવ બહુ સરસ ભાવ કાઢતા હતા કે આ આત્મા તો ચૈતન્યના નૂરનું પૂર છે. નૂર શબ્દ છે એ ઉર્દુ શબ્દ છે. આ લોકો કહે છે ને અલ નૂર, ખુદાનું તેજ. શું એ લોકોમાં આવે છે કુરાનમાં અલ નૂર, ખુદાનું તેજ. શું મૂળ ઉર્દુ શબ્દ છે. ગુજરાતી ભાષામાં તો ફારસી ઉર્દુ ઘણા શબ્દો આવી ગયા છે. એમાં તો ચૈતન્યના નૂરનું પૂર છે, અનંત 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 પ્રત્યક્ષપણું અંદર ભરેલું છે. જેને પોતાની અનંત પ્રત્યક્ષતાનું જે જ્ઞાનને દર્શન થાય, એ જ્ઞાનમાં પ્રત્યક્ષતા આવ્યા વિના રે કેવી રીતે? જોકે વેદન પ્રત્યક્ષતા તો છે જ ત્યાં, પણ એનું એની તિરોભૂતતા ક્યાંથી રહી શકે એમ વાત છે. વસ્તુઓ અનંત પ્રત્યક્ષ છે એક બાજુથી, બીજી બાજુ એને વેદનથી, એને વેદનથી જાણનાર, વેદનથી એને ગ્રહણ કરનાર, જાણનાર તો હજી જુદો જાણે છે એમની, એને સ્વસ્વરૂપે ગ્રહણ કરનાર વેદનમય પણે એ પ્રત્યક્ષ અંશ છે, અનુભવંશ છે. પછી પરોક્ષતા કેવી રીતે ટકવાની હતી? બાકી જે રહેલી પરોક્ષતા ક્યાંથી ટકવાની હતી? આ નિર્વિકલ્પ સ્વસંવેદન અનુભવ જે ઉત્પન્ન થાય છે
એમાં આટલું બધું બળ હોય છે એટલે ઉત્પન્ન થાય છે, ઘણું બળ આવે છે ત્યાં. અનંત પ્રત્યક્ષતાનું અવલંબન સ્વરૂપમાં શું, પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય એટલે અનંત પ્રત્યક્ષ એવો પોતે, તે આત્મા કર્મ યોગથી, કર્મ બાજુ ઢળી જવાથી, ઉદય બાજુ ઢળી જવાથી સકલંક પરિણામ દર્શાવે છે. તેનાથી ઉપરામ થઈને થાકી જઈને એ વિકલ્પનો થાક લાગી જવો, કેટલી વાતો ભણી છે એમણે એક વાત કહેવામાં, એક વિકલ્પની બાજુ આમ થાય છે, આ બાજુ આમ થાય છે, સ્વરૂપ આમ છે. આ છદ્મસ્તની માને છે એટલે આટલો ક્રમ પડે છે, દિવ્યધ્વની માનો પડે બધું એક સાથે આવે એમ છે. બહુ સારું, એ તો એવું છે કે જયારે આચાર્ય હોય કે જ્ઞાની હોય, વિષય તો બધાનો એક છે, અનુભવ બધાનો, અનુભવ બધાનો એક છે, આત્મા બધાનો એક જાતિનો છે, અનુભવ એક જાતિનો છે, બીજું કેવી રીતે આવે? જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં, તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના, તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય. મહાત્માઓની, આચાર્યોની, તીર્થંકરોની વારંવાર એ જ શિક્ષા છે. વિસ્તાર લઈશું.